चरणों में अर्पित है श्रद्धा के सुमन, जुलवाने की बातों को मन से न जुदा करना, संकट जो कोई आवे स्वाध्याय सदा करना। योग सार ग्रंथ विराजमान छे। पूज्य गुरुदेव श्री ने अत्यंत मार्मिक प्रवचन, रोजनी जेम अद्भुत अद्भुत प्रवचन आज नु पण खरेखर एक लेडीज, अरे बेलो थोड़ा आग आ जाओ, નમઃ સિદ્ધદેવ્ય। બધા અહીંયા મારી સામે જુઓ, બધું સરસ થઈ જશે, કાંઈ ચિંતા નહીં કરો, બધા વિકલ્પ નહીં કરો। આપણે જીનવાણી માતા બિરાજમાન છે, આપણે બધા શાંતિથી સ્વાધ્યાય કરીએ। પૂજ્ય ગુરુદેવશ્રીનું અત્યંત માર્મિક પ્રવચન હમણાં આપણે યોગસાર ગ્રંથ ઉપર સાંભળ્યું। બહુ જ સુંદર ચર્ચા આવી કે ખરેખર તારા દેહ દેવાલયમાં બધા બરાબર સ્થિરતા છે બધાની। ચલો શાંતિ, બધા શાંતિ રાખજો। દેહ દેવાલયમાં વિરાજમાન જે તારો કારણ પરમાત્મા છે, એ કારણ પરમાત્મા જ ખરેખર આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે। એ કારણ પરમાત્મામાં પરિપૂર્ણ સ્થિરતા નથી રહેતી, એટલે માટે જે જીનેન્દ્ર ભગવાન છે, બહુ બધા ખુલાસા આજે આવ્યા કે જે જીનેન્દ્ર ભગવાન છે, એ જીનેન્દ્ર ભગવાન એમની પ્રતિમા એ ખરેખર આપણી માટે એક અવલંબન ત્યારે છે કે જયારે આપણે આપણા સ્વભાવમાં પરિપૂર્ણપણે સ્થિર નથી રહી શકતા ત્યારે। એ બહારના ભગવાન ભૂતરના ભગવાનને બતાવે છે, એની ઘોષણા કરે છે કે આવું તારું અંદરમાં સ્વરૂપ છે, જેવું સ્વરૂપ અંદરમાં છે એવું જ સ્વરૂપ શીલના ભેદન વ્યવહારનું આવું જ અદભુત સુમેળ છે। મૂળ જીવન એટલે પોતાનું શુદ્ધાત્માને આક્રમણ આપશે, બધું કરશે, પરંતુ એ શુદ્ધ પ્રગતિ અંદરમાં ચાલુ છે। ત્રણ કષાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાકતા વર્તે છે, જયારે અંદર પાછા જશે તો શુદ્ધ ઉપયોગ એ નીકળવાનો ભાવ, અને તદ અનુસંધા જ ત્રણ કષાયના અભાવપૂર્વકની વિતરાકતા સમ્યક દર્શન પૂર્વ પછી બાહ્યમાં જે શુદ્ધ ક્રિયા થાય છે એનું કર્તૃત્વ એટલી મનમાં સ્વરૂપ ગતિ અક્ષર અક્ષરથી શબ્દો બનના, શબ્દોથી પદો બનના, પદોથી ગાથાઓ બની, ટીકાઓની રચના થઈ ગઈ। ખરેખર કેટલો અંદરમાં અકર્તા જાતા સ્વભાવની ઉર્વરતા, એની મહિમા, એની કુમારી, એની પ્રતીતિ અને એનો વિશ્વાસ વર્તે છે। કેટલી બધી ટીકાઓ લખાઈ જાય, ત્યાં બધા શ્લોકો લખાઈ રહ્યા, પુત્રની બધી ટીકાઓ જો પર ભાવ અને પરદ્રવ્યનું કર્તૃત્વ રાજને હોતું નથી, એ જ પ્રમાણે કર્તૃત્વ આગળ વધતા વધતા મોક્ષ માર્ગમાં કેલી કરતા એ મુનિરાજ શ્રમિક કરે છે। આ વાત થઈ આપણી યોગસારની અને ગુજેશીના પ્રવચનની અને ઉત્તમ બ્રહ્મચર્ય ના સ્વરૂપની। ખરેખર ખાલી સ્પર્શ ઇન્દ્રિયને જીતવું, બ્રહ્મ ઇન્દ્રિયના વિષય ભોગોમાંથી રસ બુદ્ધિ છૂટવી, ખ્યાલ છે, મુનિરાજ ભોજન કરે, ચતુર્ભુજસ્થાન વર્તી, જ્ઞાની કરારી સ્વભાવનો આશ્રય લઈ કેટલી વાર આપણને લાગે મુનિરાજ આહાર લે છે, મુનિરાજ આહાર લે છે, પરંતુ કેટલી વાર એ મુનિરાજ પોતાના સ્વરૂપમાં લીન થઈને અમારી અંદરમાં ભોજનનો સ્વાદ લઈ લે છે આપણને ખબર પણ ના પડે, કારણ કે એક અંતર મુહૂર્તમાં હજારો વાર મુનિરાજ પોતાના આત્મામાં લીન થાય છે। ચલો હવે આપણે આજે એક થોડીક વિશેષ ચર્ચા તમારી સામે મારે કરવી છે, બહુ અદભુત ચર્ચા છે, સાંભળવા જેવી ચર્ચા છે, અને એ જોર આપણી લઈને આપણે એક વિશેષ ચર્ચા કરીએ છીએ. મારી સામે કૃપાળુ દેવ ના એક પત્ર અને એની એક શિક્ષા છે, શિક્ષા પાઠ. કૃપાળુ દેવ એક અદભુત જીવ થઈ ગયા, બધાને ખ્યાલ છે. પછી ગુરુદેવશ્રીના હરણ બે પ્રવચન પછી કૃપાળુ દેવનું નામ ના આવે અને એમની મહિમા ના થાય, ના કરે એવું બને નહીં. આ હમણાંના પણ કેટલા બધા પ્રવચનોમાં તમે જોયું હશે, આપણે બધાએ સાંભળ્યું કે કૃપાળુ દેવની ગુરુદેવશ્રીએ ખરેખર ખરેખર ઓળખાણ કર્યું હોય ખરેખરા અર્થમાં, તો પૂજ્ય ગુરુદેવશ્રીએ કૃપાળુ દેવને ઓળખ્યા છે. કૃપાળુ દેવનું આયુષ્ય ઘણું અલ્પ હતું, પરંતુ કોઈ વ્યક્તિ કેટલું જીવે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, એ વ્યક્તિ કેવું જીવે છે, કેવી રીતે જીવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યંત વિરક્ત, વૈરાગી અને અત્યંત બહુ અધિક સંયોપક્ષમના ભારી હોવા છતાં પણ એ સંયોપક્ષમ ભાવ, એટલે કે સંયોપક્ષમ જ્ઞાન કહો કે ગાઢ જ્ઞાન કહો, સમજાય છે, એનો પૂરેપૂરો સદુપયોગ કૃપાળુ દેવે પોતાના જીવનમાં કર્યો. આત્મજ્ઞાની પુરુષ અને સાથે સાથે જે કલમ ઉપડી અને જે પણ રચના થઈ પત્રો દ્વારા કે પાઠ દ્વારા કે જે પણ કાવ્યો દ્વારા, જે શિક્ષા બોધ દ્વારા આજે છે ને મોક્ષ માળા, થોડી ચર્ચા એની કરવી છે. એ મોક્ષ માળામાં 108 પાઠ છે. જેવી રીતના માળા હોય ને માળા, અહીંયા છે ને મોક્ષ માળા, તો જેવી રીતના માળામાં એક 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 મોટી હોય, એક 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 દાણો હોય ને માળાનો, સમજાય છે, એવી રીતે અહીંયા 108 શિક્ષા પાઠ કૃપાળુ દેવે આપ્યા છે. અને અદભુત છે. અને કાલે થોડુંક જોતા હતા રાતના, તો જે સમાપના આપણે ગાઈએ છીએ ને સમાપના, હવે ભગવાન હું બહુ ભૂલી ગયો, એ પણ 56 નંબરનો શિક્ષા પાઠ છે. ગઈકાલે આપણે ટોડીમરી સાહેબના મોક્ષા પ્રકાશકના આધારે પણ જોયું હતું, શિક્ષા આપે અને એને તુરત જ, બહુ સરસ ચર્ચા ગઈકાલની હતી, તુરત જ એને ધારણ કરીએ, કરી લે જીવ, તો એ કરલબ્ધિમાં આવીને કાર્ય કરી લે. એવી અદભુત શિક્ષાઓ જ્ઞાની ધર્માત્માએ આપણી માટે વારસો મૂકી ગયા છે. જેવી રીતના આપણે કહીએ ને આ અમૂલ્ય તત્વ વિચાર, બહુપુણ્ય કેળા પુંજથી, એ અમૂલ્ય તત્વ વિચાર જે ગાઈએ છીએ આપણે, એ પણ 67 નંબરનો શિક્ષા પાઠ છે, બરાબર છે. પછી જીનેશ્વરની વાણી, જેને જાણી તેને જાણી, જે આખી જીવવાની સ્તુતિ છે, એ જીવવાની સ્તુતિ પણ 107 નંબરનો શિક્ષા પાઠ છે. શિક્ષા કેમ આપે છે ગુરુઓ? શિક્ષા એટલે આપે છે કે જે આત્માનો અનુભવ, જે અતિન્દ્રિય આનંદનો સ્વાદ, જે નિશંકતા આદિ ગુણો અંતરંગમાં એમને પ્રગટ થયા, જે અમૃતનું પાન એમને કર્યું, જગતના જીવો પણ આવા અમૃતને ચાખે એવા ભાવથી અકારણ કરુણા વડે એ ગુરુઓ આપણને આવી શિક્ષાઓ આપે છે. સમજાય છે રીધિબેન? કોઈ બીજો અભિપ્રાય નથી, કોઈ બીજી વાંછા, કોઈ ખ્યાતિ લાભ પૂજા આદિની ચાહના નથી. આઈ અન્ડરસ્ટેન્ડિંગ? ચલો હવે આપણે શિક્ષા પાઠની વાત કરીએ. 16 વર્ષ પૂરા થયા, 70મું વર્ષ સ્ટાર્ટ થયું ત્યારે આ મોક્ષ માળા 108 પાઠ લેખા, વિચાર કરો 108 જે પાઠ લેખા. હી વોઝ વોટ એજ? ઓનલી 17 યર્સ. જે આત્માર્થી હોય અને એ ભાવમાં જેને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું હોય, એ જીવની નાનપણથી પરિણતિ જ કોઈક અલૌકિક અને અલગ પ્રકારની. આપણે શું વાત કરીએ, આ પંચમકારશા, પંચમકારશામાં મોક્ષ નથી. અરે મોક્ષ નથી ને પંચમકાળમાં, મોક્ષ નથી ને, પરંતુ આ પંચમ કાળમાં આ જ્ઞાનીઓએ, કૃપાળુ દેવ કહો, ગુરુદેવ કહો, આવા બધા જ્ઞાનીઓએ આ પંચમ કાળમાં પંચમ ભાવનો અનુભવ કરવાની કળા શીખવાડી દીધી. બોલો શું કીધું? પંચમ કાળમાં પંચમ ભાવનો અનુભવ થઈ શકે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે, મોક્ષ માર્ગની શરૂઆત થઈ શકે. તમે વિચારો 17 વર્ષની ઉંમર એટલે શું કહો, એવી યુવાન અવસ્થા, પરંતુ અંદરથી જે કલમ ઉતરી, આત્મજ્ઞાનપૂર્વક જે એનું ક્ષયોપક્ષમ પ્રવર્તિતું અને જે એમની લેખની હતી, એ કોઈક અદભુત 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 હતી. અકારણ કરુણા વર્તી હતી જીવો પ્રત્યે. એ કારકાળ અલગ હતો, આ કારકાળ અલગ છે. જ્ઞાનીઓની પ્રગતિ અંદરમાં કોઈ ફરક નથી, પરંતુ બહારનો ઉદય, બહારના દ્રવ્યશેત્ર કાળભાવ, બહારના સંયોગો, બહારના જીવો, એમની યોગ્યતા સમજવાની પાત્રતા, ગ્રહણ કરવાની ક્ષમતા, આ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ તો કાળના પ્રવાહમાં બદલાતો જશે પ્રભુ, એક સરખો નહીં રહે. તમને સમજાય છે શું કહેવા માંગે છે? જો હવે આપણે શિક્ષા પાઠ લઈએ અને થોડીક ચર્ચા પછી જે બીજી કરવી છે એ આપણે કરશું. બહુ સરસ છે. આ શિક્ષા પાઠ નંબર 84 છે. વારંવાર આનો વિચાર કરવા જેવો છે. એટલે આપણે વારંવાર જયારે પણ પ્રસંગ બને અને મેઇન યંગસ્ટર્સ હોય અને બધા હોય, બધા માટે છે, તો આપણે આ શિક્ષા પાઠ વારંવાર એને વાગોરીએ છે, જેથી આપણા અંતરંગમાં આપણને ખરેખર જે પ્રાપ્ત થયું છે એની આપણને ખરેખર દુર્લભતા ભાસ. તમે કહેશો ઘડી ઘડી કેમ તમે એક ને એક વાત કરો છો એટલા દિવસથી, દુર્લભ છે, દુર્લભ છે, દુર્લભ છે. પ્રભુ ખરેખર દુર્લભ છે અને દુર્લભતાનો હજી આપણને જેવો જોવે એવું ભાવ ભાષણ અંતરંગથી થતું નથી કે ગુરુદેવશ્રીના પ્રતાપે ખરેખર આપણને શું પ્રાપ્ત થઈ ગયું છે, આપણા કાને શું પડ્યું છે અને મૂળ તત્વજ્ઞાનનો મૂળ માર્ગ આપણી સામે પૂજ્ય ગુરુદેવશ્રીએ હાથમાં રાખેલા આવડાની સમાન સ્પષ્ટ કરી દીધો છે. હવે ખાલી દેર સહી છે કે તું બસ અંદરમાં એક હગારો અંદરથી આવે તારો કે હું પરમાત્મા જ છું, હું રાગ ઘર કુટુંબ પરિવાર સહયોગ સહયોગી ભાવ એક સમયની પર્યાયથી ભિન્ન શુભાત્મા છું તો ખરેખર કામ થઈ જાય. શું વાત કરી આપણે, પંચમ કાળમાં પંચમ ભાવનો અનુભવ થઈ શકે. પંચમ કાળ ભોલ થઈ જાય, પંચમ ભાવ મુખ્ય થઈ જાય. એની માટે શું પંચમ કાળ, અરે એની માટે તો ચોથો કાળ જ છે જે આપણે ચાલુ કરીએ છીએ. હવે અહીંયા કૃપાનુદેવ શું કહે છે એ તમે જોજો. નવ તત્વનું કાળ ભેદે, આપણે જરા ધીરે ધીરે વાંચીએ છીએ, શબ્દ થોડા ઊંચા છે, બહુ ભાવ છે, પરંતુ બહુ સરળતાથી આપણને આ દુર્લભતા સમજાવે છે અને એ ટાઈમની સિચ્યુએશન બતાવે છે. અને હવે તમે કમ્પેરિટિવ સ્ટડી કરશો ને, કમ્પેરિટિવ સ્ટડી, તો આપણને એકદમ સ્પષ્ટ સમજાશે કે એ ટાઈમની સિચ્યુએશન શું હતી અને આ જે હમણાં જે સમય ચાલી રહ્યો છે આ ગુરુદેવશ્રીના પ્રતાપે આખો યુગ અધ્યાત્મ ક્રાંતિ જે થઈ છે એ અધ્યાત્મ ક્રાંતિ કોઈ આપણા સાતિશય પુણ્યના ઉદય થઈ છે. ખ્યાલ આવે છે? જો નવ તત્વનું કાળ ભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ મનન અને નિધિભાસ પૂર્વક જ્ઞાન કરે છે. હવે સાંભળજો, આ આખા શિક્ષા બોધમાં, પહેલા તમને સાર એક મિનિટમાં કહી દઉં કે આખા શિક્ષા બોધમાં એમ કહેવા માંગે છે કૃપાળુદેવ કે તું બહારમાં ગમે તે કર, વ્રત તપ નિયમ આદિ આવશે શ્રમણપણું બધું ધારણ કર, તું વ્રતી થઈ જા, તું ત્યાગી થઈ જા, તું ઘરબાર છોડી દે, તું બધું છોડી દે, મન કશાય થઈ જા, ક્ષેપ સંજ્ઞાને ભારી થઈ જા, બધું થઈ જાય. પરંતુ આખો સાર અહીંયા એમ કહેવા માંગે છે, પરંતુ અગર નવ તત્વની શ્રદ્ધા નથી, નવ તત્વની ખબર નથી, નવ તત્વના સ્વરૂપનું ભાન નથી, નવ તત્વ સંબંધી ભેદ વિજ્ઞાન નથી, સ્વપન સંબંધી ભેદ વિજ્ઞાન નથી, તો એ બધું જ જ્ઞાન તારું ખરેખર નિરર્થક છે, કોઈ કામનું નથી એમ કહેવા માંગે છે. હવે એ દ્રષ્ટિકોણથી વાંચજો. અને એ સમયે કેવો કાળ હતો, કેટલા જીવો પાસે આ વાત હતી, કેટલા સાંભળતા હતા, કેટલા એના પર વિચાર કરતા હતા, કેટલા આપસમાં ચર્ચા કરતા હતા, એ કેટલા ઓછા જીવો હતા એ બતાવે છે. અને અહીંયા ઘરે ઘરે નાનું બાળક હોય ને, નાનું બાળક પાઠશાળામાં જાય ને તો પહેલો પાઠ, હું જીવ છું, મારામાં જ્ઞાન છે અને હું જ્ઞાનથી જાણું છું. પ્લીઝ પ્લીઝ વી અગેન રિક્વેસ્ટ યુ, પ્લીઝ તમે થોડા આગળ આવી જાઓ, બીકોઝ પાછળ જે પણ આવશે પાછળ બધાને ડિસ્ટર્બ થશે. પ્લીઝ થોડા આગળ આવી જાઓ, પ્લીઝ થોડા આગળ આવી જાઓ, આગળ આવો બેટા, આગળ આવો, હા આગળ આવો નિધિ, આગળ આવો બેટા, હા અહીંયા અહીંયા બેસી પ્રિયંકા, આગળ આવો બેટા, પ્રિયંકા ઉભા થાવ, જલ્દી જલ્દી આગળ આવો, આગળ આવો પ્રતિથી, આગળ આવો જલ્દી, થોડી વ્યવસ્થામાં બધા સહયોગ કરે. ચલો વેરી ગુડ, હા ચલો ખ્યાલ આવે છે. હવે જો આપણે વાંચીએ, આવાય છે ને, નવ તત્વનું કાળ ભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ મનન અને નિધિભાસ પૂર્વક જ્ઞાન કરે છે. જો સમજો, તે સત્પુરુષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. પહેલો શબ્દ શું છે? નવ તત્વનું જે જીવો જ્ઞાન કરે છે. શું શબ્દ આવ્યો? નવ તત્વ. એ જીવો કેવા છે? કૃપાળુને કહે છે એવા જીવો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. કારણ કે જીવને સમ્યક દર્શન થશે, તત્વાર્થ શ્રદ્ધાનંદ સમ્યક દર્શન. ઉમા સ્વામી આચાર્ય કલમ ઉપાડી ભલે આગમ અનુસાર નવ તત્વનું વર્ણન કર્યું, પણ આખું મોક્ષ શાસ્ત્ર તત્વાર્થ સૂત્ર આખું નવ તત્વનું વિભાજન કરીને સમજાય. પ્રયોજનભૂત નવ તત્વની શ્રદ્ધા જ્યાં સુધી જીવને યથાર્થ નહીં થાય ત્યાં સુધી જીવ ગમે તે બની લે. હું તો સાચે કહું તમને, જીનવાણીની ગાદી ઉપર બેસીને બોલું છું, કર્ણાનિયોગનું ગમે તેટલું જ્ઞાન થઈ જાય. હું ના નથી પાડતી કર્ણાનિયોગના જ્ઞાનની કે ચરણાનિયોગના જ્ઞાનની કે પ્રત્માનિયોગના જ્ઞાનની, એનો કોઈ નિષેધ નથી. મનુષ્ય ભવમાં તો એ પ્રકારની વ્યવસ્થા છે કે શાસ્ત્ર અભ્યાસ હોય જીવના જીવન, પરંતુ એ કર્ણાનિયોગ ચરણાનિયોગ અને પ્રથમનિયોગને તમે દ્રવ્યાનિયોગ અને નવ તત્વના આધારે નહીં ભણો તો એ ખાલી ક્ષેપ છે. ક્યારેક ક્યાંક મતભેદ પણ આવી જાય, અભિમાન આવી જાય કે અમે ઘણું બધું ખબર છે. એટલે તમે સમજો, નવ તત્વના આધારે એને પ્લેટફોર્મ બનાવીને એના આધારે એના સહારે એને એને મુખ્ય રાખીને અગર આપણે ચારે અનિયોગનું જ્ઞાન કરીશું તો આપણું જ્ઞાન સાથેનો વૈરાગ્ય અને વૈરાગ્ય સાથે શ્રદ્ધા આપણું નિર્મળ થવા વગર રહેશે નહીં. તમને બધાને સમજાય છે નવ તત્વનું યથાર્થ જ્ઞાન કેટલું જરૂરી છે? અર્થ કહો પણ સમજ. સમયસારજી તમે કહો, આચાર્ય કલમ ઉપરી સમયસારજી ગ્રંથાદી રાજને પણ ભલે અધ્યાત્મ પાસે સમય બહુ ઓછો છે, નહીં તો એક 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 એંગલથી તમને નવ તત્વનું સ્વરૂપ સમજાવત કે કેવી રીતે આચાર્યએ એનું સ્વરૂપ આપણે લેશું, થોડું થોડું લેશું, પણ એવા કૃપાળુ દેવની કરુણા પહેલા આપણે જોઈએ. જો શું કે પાત્ર છે, એવા જીવો ત્યારે બહુ દુર્લભ હતા, એવા જીવો ત્યારે બહુ દુર્લભ હતા. જો પ્રત્યેક સુજ્ઞ એટલે પ્રવીણ એ જ બોધ વિનય સમજાય ને, ભાષા વિનય ભાવ ભૂષિત, એટલે એવો મારો અંદરથી એવી ભાવના છે, એવો વિનય ભાવ છે, એવી પ્રાર્થના છે, હે વિનય ભાવ ભૂષિત એ જ બોધ છે કે નવ અગેન નવ તત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવા. મુનિ અવસ્થા ધારણ કરીને આપણે નૈમિત રહી તો જોયા, પણ બોલો મોક્ષ માર્ગ કેમ ચાલુ ન થયો? તમને થોડી કડક વાત કહું, નહીં કહીશે અષ્ટપાવણમાં જે પોતાને મૂળ માને, જે પોતાને બાહ્ય વેશધારી માને, 28 મૂળ ગુણનો કરતા હું છું એમ માને, આ મારો સંઘ, હું આચાર્ય, આ મારા શિષ્ય, આ મારા બધા સમજાય છે દીક્ષિત, મારા અંડરમાં દીક્ષા લીધેલા બધા જીવો, આવું માને તો એને નવ તત્વની શ્રદ્ધા નથી. એને કીધું કે સંસાર, અન્યથા નહીં તો સમજો, એવા મુનિરાજોને કીધું એ સંસારનો નેતા છે. સાતમી નરકનો નારકી આ નવ તત્વનું શ્રદ્ધાન કરીને ભલે એને નામ નથી ખબર, એને ભેદ પ્રભેદ નથી ખબર, એને બોલતા નથી આવડતું, તો પણ નવ તત્વનું શ્રદ્ધાન કરીને સાતમી નરકનો નારકી ભગવાનનો લઘુનંદન થઈ જાય છે. કૃપાળુ દેવની કરુણા તો જો એ સમય હાઉ મચ યુ મસ્ટ બી ફીલિંગ કે જીવો ક્યાં પડ્યા છે, ધર્મ ક્યાં માનીને બેઠા છે, કોઈ ક્રિયાકાંડમાં, કોઈ શેપ્શન જ્ઞાનમાં, કોઈ ત્યાગમાં, કોઈ ક્યાંય, કોઈ ક્યાંય, કોઈ ક્યાંય, કોઈક વેશમાં, કોઈ ક્યાંય ક્યાંય ક્યાંય. એટલે કહે છે આ મિસિંગ હતી ત્યારે અને હવે, અરે જલ્દી બોલો, હવે આ સ્વાધ્યાયની સભા, આટલી બધી સ્વાધ્યાયની રૂચિ, સમજવાની રૂચિ, એક એક નાના નાના બાળકોને નવ તત્વનું સ્વરૂપ, નવ તત્વના નાના નાના બાળકોને, બોલો, મુમુક્ષુ સમાજમાં કોઈ એવો જીવ નહીં હોય, મુમુક્ષુ સમાજમાં કોઈ ગુરુદેવશ્રીના પ્રતાપ એવો જીવ નહીં હોય જેને નવ તત્વના નામ નહીં આવડતા હોય, એનું દેશી જ્ઞાન નહીં હોય. આ કોનો પ્રતાપ છે બોલો? આ કાળમાં પૂજ્ય ગુરુદેવશ્રી નો પ્રતાપ છે એ ઘરે ઘરે સમયસારજી આમ આમ ખોલો ને કબાટમાંથી કાઢો ને તમે તો બોલો મૂળ ગાથા કુંકુમાચાર્ય દેવની સંસ્કૃત છાયા હરિગીત સંસ્કૃતિકા ગુજરાતી અનુવાદ ભાવાર્થ શ્લોકાર્થ શ્લોક વિચાર કરો, તદ ઉપરાંત ગુરુદેવશ્રીના પ્રવચનો એ પણ અક્ષર એમાં પણ લાઈન ટુ લાઈન, તમે કલ્પના કરી શકો છો આપણો કેવો પુણ્યનો ઉદય છે? તમને સમજાય છે કર્ણાનિયોગ શું કહે છે? આ જીવે સૌથી વધારે ભવ કયા ધારણ કર્યા? આપણે બધું ભણ્યા 8-10 દિવસમાં, સૌથી વધારે ભવ તો જીવે ધારણ કર્યા તિરંશના, એના કરતા ઓછા ભવ ધારણ કર્યા, એના કરતા ઓછા અને એના કરતા ઓછા મનુષ્યના. તમને કહું ભગવતી આરાધનાથી ગ્રંથોમાં કેટલું લખ્યું છે મનુષ્ય ભાવની દુર્લભતા વિશે. મનુષ્ય બહેનો પણ કેટલી બધી વાર તો એ મનુષ્ય બનીને હિમકુળમાં જન્મ લીધો, અનેક 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 વાર હિમકુડમાં જન્મ લીધા પછી એકવાર જૈનકુડમાં જન્મ લે છે, આ કોઈ અતિશયોક્તિ નથી. સાચે કહું છું, તમે એમના સમજો કે ઓવર એક્ઝેજરેટ કરે છે, આ કોઈ અતિશયોક્તિ નથી. આપણે અહીંયા બેઠા છો ને, એ મહાન 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 કેટલા બધા ભવોનું પુણ્ય એકઠું થયું છે ત્યારે અહીંયા આવો ઉદય આવ્યો છે. અને એકદમ પ્રાથમિક સરળતાથી આપણે પહેલો જ પાઠ નવ તત્વ સાત તત્વ દ્રવ્ય ગુણ પર્યાય, અને એનું મૂળ કારણ છે પૂજ્ય ગુરુદેવ શ્રી. અમે થોડી ચર્ચા કરતા હતા એ જ વાત આવી કે ખરેખર એક એક જીવને આની રૂચિ થઈ છે ને, તો તમે વિચારજો તમારા દાદા તમારા પપ્પા તમારા કાકા કોઈને કોઈ કોઈને કોઈ કોઈને કઈ ગુરુદેવશ્રીથી જોડાયા હશે, અને એ પરંપરામાં આપણને બધાને આ રંગ લાય છે કે નહીં, બોલો ભાઈ રાધિકાબેન. તમારા પપ્પા તમારા મમ્મી તમારા દાદા કેટલું મહાન કામ થયું, કેટલી સહેલાઈથી આપણને આ તત્વ કાને પડી ગયું છે. અને તમે શું સમજો છો, આપણને શું લાગે કે આપણને તો મળી ગયું? અરે તમને ખબર છે પૂજ્ય ગુરુદેવશ્રીએ કેટલી ગજબની ક્રાંતિ કરી, ભગવાનની જેમ પૂજા. આજે તો બધી ચર્ચા આવી ગઈ, બધી ચર્ચા ભગવાનની જેમ પૂજાતા હતા સંપ્રદાયમાં. શું કમી હતી બોલો, બોલો અર્શાંત, ભગવાનની જેમ પૂજાતા. અરે તમે બસ તમે સંપ્રદાય નહીં છોડો, તમને જે વાંચવું હોય જે સંભળાવવું હોય જે કહેવું હોય જે કરવું હોય કરો, પણ સંપ્રદાય નહીં છોડો. શું આપણા ગુરુનું અંતરંગ જોયો ને, પુરુષાર્થ જોયો ને, શું માર્ગ પ્રત્યેની સમર્પણતા જો, કેટલી નિશ્ચલતા જો. મને તો એ દ્રશ્ય એટલા યાદ આવે, એ ગુરુદેવશ્રી સંપ્રદાય પરિવર્તન કર્યું, સ્ટાર ઓફ ઇન્ડિયા, કોઈ એક દિગંબર વ્યક્તિને ગુરુદેવશ્રી નહોતા ઓળખતા જયારે સંપ્રદાય પરિવર્તન કર્યું ત્યારે, કોઈને નહોતા ઓળખતા. કેવી રીતે આવ્યા હશે બોલો? એમને ખબર હતી કે આટલું સોંદરમાં આટલી રચના થઈ જશે, આટલા મુમુક્ષુ જોડાશે, આટલા મંદિરો બંધાશે, આટલી વેદી પ્રતિષ્ઠાઓ ગામે ગામ થશે, આટલું સાહિત્ય છપાશે, આટલા પ્રવચન થશે, એનું બધું કામ થશે, બોલો આટલી યાત્રાઓ થશે, આટલા લોકો જોડાશે. શું એમને કઈ અવધિ જ્ઞાન હતું? કોઈ તીર્થંકરનું સમોસર હતું એ સમય? તમને સમજાય છે શું કહું છું? તો પણ એમને ના, આ જે પણ તમે સમજી લો, એમને નિશંક ભાવે સંપ્રદાય પરિવર્તન કર્યું. સ્ટાર ઓફ ઇન્ડિયામાં આવ્યા ત્યારે એકદમ નિશંક ભાવે આવ્યા હતા, હું મારું આગળનું જેટલું પણ જીવન છે, અરે આ દેહને ટકવાનું હશે. કેટલી બધી વાતો બધી થઈ ગઈ છે ને, દેહને ટકવાનું હશે તો રોટલા લખાવી મારશે. વિચાર કરો, જ્યારે સમય સારજી હાથમાં આવ્યું ત્યારે આ તો અશરીરી થવાનો ગ્રંથ છે. જયારે પાત્રા રમતા, અરે ભાઈ આની માટે કઈ મેં દીક્ષા લીધી નથી. આ શું છે? શોધ અંદરમાં પૂર્વના સંસ્કાર, એક એક વાત યાદ આવે, આ સત્ય નથી. કઈક સત્ય અલગ છે, સત્ય જુદું છે, સત્ય જુદું છે, સત્ય જુદું છે, સત્ય જુદું છે. અને જયારે સત્યને ભેટો થાય, ઉપાદાન જાગૃત થાય, ઉપાદાન જાગૃત. મને તો આ ખરેખર, મેં ત્યાં હમણાં ઇન્દોર ગઈ હતી, 500 બહેનોની મહિલા શિબિર હતી ઇન્દોરમાં, ઢલદીપમાં, અધિદીપમાં. ખબર છે ઘણા બધા ગયા છે અધિદીપ, જે અમે નવું બન્યું છે. 550 બહેનોની વચ્ચે મેં કીધું આ એક સિદ્ધશિલા લાગે છે જે હમણાં અહીંયા છે, અને આ સિદ્ધશિલામાંથી આ બધા જીવો ઉપર આપણે બધા સિદ્ધાલયમાં જઈને બિરાજમાન શીઘ્ર કાળમાં થવાના છે. કારણ કે એક એક પાઠ ભણાયો. શું પાઠ ભણાયો? અરે તું શરીર નથી, તું સ્ત્રી નથી, તું પુરુષ નથી, એની માટે આ ભાવ આપણને મળ્યો છે નિર્ણય કરવા માટે. ગુરુદેવશ્રીએ જયારે સંપ્રદાય પરિવર્તન કરીને આપણી માટે, અને ખરેખર જયારે અંદરમાં એમને અનુભવ થયો, નિર્વિકલ્પ દશા આવી, નિશંકતા આવી, આ માર્ગ પ્રત્યેની શ્રદ્ધા આવી, સાચા દેવશાસ્ત્ર ગુરુની અંદરમાં અતૂટ શ્રદ્ધા, અને એના આધારે ગુરુદેવશ્રી આટલો મોટો કદમ ઉપાડી શકે. હવે બીજી રીતે વાત કરો તો આપણું પુણ્ય તપતું હતું. બોલો જલ્દી, હતું કે નહીં બોલો? તમને અંદરથી આનંદ આવે છે કેમ થાય છે? આ બધું તો સાંભળ્યું છે, હવે બધું તમે કંઈક નવું કહો. આપણું પુણ્ય તપતું હતું, કાને પડવી આ વાત દુર્લભ છે. અગેન એન્ડ અગેન આઈ વિલ નોટ સ્ટોપ માય સેલ્ફ બાય સેઇંગ કે આ મનુષ્ય ભાવ, ખરેખર આપણને એનું ભાવભાષણ નથી થતું કે કેટલું દુર્લભ છે. ભગવતી આરાધનામાં એક વાત કીધી, ભગવતી આરાધનામાં એક વાત કીધી આચાર્ય દેવે, કે જેમ લવણ સમુદ્રમાં, સામાજુ આગળનો આધાર આપું છું તમને, જેમ લવણ સમુદ્રમાં ઘાસના બે ટુકડા કરો, ઘાસના ઘાસના બે ટુકડા કરો અને લવણ સમુદ્રના એક કિનારે એક ટુકડો નાખો અને બીજા કિનારે બીજો ટુકડો નાખો તો એ બે ટુકડા ક્યારે મળશે? બોલો રાધિકાબેન, બોલો બેન, બોલો બોલો દીપ્તિબેન, એ બે ટુકડા ક્યારે મળશે? કેટલી દુર્લભતાથી મળશે? મળશે શું મળશે બોલો? ઈ રીતના ચાર ગતિ 84 લાખ યોનિઓમાં રખડતા 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 આપણા મનુષ્ય બહુ મળ્યો અને અહીંયા કહે છે કે એમાં પણ તું ક્યાંક કોઈ શુભ ભાવમાં કે અશુભમાં કે પરની રૂચિમાં કે વ્રતપમાં કે ત્યાગમાં કે ક્રિયાકાંડમાં ક્યાંક ફસાઈ ગયો તો મનુષ્ય બહુ ફેરફાય ગયો. ખ્યાલ આવે છે? જો મહાવીર ભગવંતના શાસનમાં બહુ મત મતાંતર પડી ગયા છે. હવે આ તો હુંડા અવસરથી પંચમ કાળની વિશેષતા છે. ખ્યાલ આવે છે? પંચમ હુંડા અવસરથી છે ને, તો અવસરથી નહીં, પાછું અવસરથીમાં થોડીક એ રીતે પણ વાત કરીએ, બધી અપેક્ષા વાત થશે. હુંડા અવસરથી છે અને આ હુંડા અવસરથીનો અસંખ્યાત અવસરથી જાય પછી આવ્યો એક હુંડા અવસરથી કાળ. આ કોઈ 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 બહારથી કહો તો કોઈ ખરેખર કોઈ સારો કાર્ય નથી. વિરાધક જીવો આવે છે, પણ હવે તમે એટલે જ ઘડી ઘડી કહું છું કે એવા વિરાધક જીવો આવે અહીંયા જીવોના પરિણામ પર. તમે જોયો ને, અજીન તો કેટલા હજાર વર્ષ 2600 વર્ષ ગયા છે, એમાં તમે જો મનતા ને પરિણામોની પડતી જો, ક્ષેપ સંજ્ઞાનની પડતી જો, આયુષની પડતી જો, સાતાનો અસાતાનો ઉદય જો, કેટલો તીવ્ર કેવી કેવી બીમારીઓ છે કે નહીં બોલો? આટલા આટલા મત મતાંતર. કોને ભગવાન કહે છે, શું છે એનું સ્વરૂપ? કાંઈ ખબર નથી, કાંઈ ખબર નથી, કોઈ નિર્ણય નથી. દેવનો, ગુરુનો, શાસ્ત્રનો, ધર્મનો, સાત તત્વનો, આત્માનો, પરમાત્માનો કોઈ નિર્ણય નથી. અને આમાં હુંડા અવસરથી કાળમાં સમજાય છે, જે જે હતા ને મારીચીનો જીવ, આ મત મતાંતર વિચાર કરો આદિનાથ, એટલે આ પ્રભાવ છોય કાળ પર પડશે. ખાલી હુંડા અવસરથી પંચમ નહીં, ચોથામાં પણ, છઠ્ઠા, હવે છઠ્ઠો કેવો હશે વિચાર કરો, ચોથામાં પણ આનો પ્રભાવ હતો. મહાવીર ભગવાનનો જીવ મારીચીના ભાવમાં આદિનાથ ભગવાનના સમોષણમાં બહાર નીકળીને વિરોધ કર્યો અને થયું તું શું? હવે એ સ્ટોરીમાં નથી જતી, તમને બધાને ખબર છે. ખાલી એટલું કીધું હતું કે તું 24મો તીર્થંકર થવાનો છે. શું કીધું તું વધારે? પરંતુ એ સમયે એની યોગ્યતા, કારણ કે એ પણ બધું ક્રમબદ્ધ છે કે નહીં, હવે 24માં થવાના છે અને આ હતા પહેલા. આ મત મતાંતરનું સ્વરૂપ સમજાવું છું, એક એક વાત આપણે લઈએ છે. આ હતા પહેલા, ઓલા થવાના હતા 24, એક કોડા કોડી સાગર માઇનસ 42,000 યર્સ નો આખો એ ચોથો આરો હતો. અને આપણે બોલી ગયા એક કોડા કોડી સાગર. ક્યાં પહેલા તીર્થંકર ને ક્યાં 24માં તીર્થંકર. તો એમનો એ સમય વિરોધ કરીને મત મતાંતર ચાલુ કરવા, 363 પાખંડ મત ચાલુ કરવા, એ પણ એમની ક્રમબદ્ધ પ્રિયાના યોગ્ય પૂછી ગયું. બોલો, આવો ભાવ કરશે, આવો વિરોધ કરશે, આ મત મતાંતર ચાલુ કરશે, ત્યારથી ચાલુ છે, ત્યારથી ચાલુ છે. મને તો એટલું થાય, એ જી હમણાં ક્યાં છે જેને મત મતાંતર ચાલુ કર્યા? અરે બોલો, એ જી તો હમણાં સુધા લઈને છે અને આ મત મતાંતર ચાલુ છે. વિચાર કરો, એટલે કીધું તેમની સાબનું આખું તમે સાતમો અધિકાર વાંચો ને, વ્યવહારા ભાષીને તો જે ભૂલ કાઢી, નિશ્યાવાસીને તો જે સૂક્ષ્મ ભૂલો પકડી, ઉભરાવાસીને તો જે વર્ણન કર્યું છે, શું ગજબ. બોલો કે મને તો એમ થાય કેટલા ભાગ્ય, વી હેવ ટુ ફીલ વી આર સો બ્લેસ્ડ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો એ મત મતાંતર ચાલુ થયા ને, તો એ મત મતાંતર જો કીધું, મહાવીર ભગવાનના શાસનમાં બહુ મત મતાંતર પડી ગયા છે. તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વ જ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. શું કીધું? આ મત મતાંતર નું એક મુખ્ય કારણ છે કે તત્વ જ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. માત્ર એટલે હવે આ લક્ષ્ય ગયું ને, તો ખબર પડી કે આ મત મતાંતરનું મૂળ કારણ કેમ છે, શું છે? સાત તત્વ નવ પદાર્થનું અજ્ઞાન. એ કેવું છે? અહીંયા લક્ષ ગયું ત્યાં જ્ઞાનીનું, કે આટલા બધા મત મતાંતર કેમ છે? અગર બધા જીવ સાત તત્વની શ્રદ્ધા કરતા હોય, બધા સાત તત્વને માનતા હોય, બધા સાચા દેવશાસ્ત્ર ગુરુને માનતા હોય, તો આ મત મતાંતર ના પડે. પણ ભાવ સમજાય છે? બોલો, આપણે બધા એક અવાજે કેશું ને, વિતરાજુ દેવ સાચા દેવ છે. બોલો, કેશું કે નહીં? બોલો, આ ભલે માન્યતામાં નથી, સમ્યક દર્શન નથી, પણ વિકલ્પાત્મક શ્રદ્ધામાં ગુરુજયશ્રીના પ્રતાપે એટલો સ્વાધ્યાય કર્યા પછી આપણે બધા બેઠા છે. ભલે બધાનો ઓદૈક ભાવ અલગ હશે, જલ્દી બોલો મારી સાથે, બરાબર. ક્ષોભ જ્ઞાન અલગ હશે, બહારના ઉદય અલગ હશે, પરંતુ આપણી માન્યતામાં મત મતાંતર નથી. આઈ યુ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ઇઝ ધ પોઈન્ટ? આપણી માન્યતામાં તત્વ કેટલા? 7. પદાર્થ કેટલા? 9. દ્રવ્ય કેટલા? 6. દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્ય ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, સ્વ અને પરની ભિન્નતા, શરીર ભિન્ન, હું ભિન્ન, રાગ ભિન્ન, જ્ઞાન ભિન્ન. ઓહો, આ તો આપણી પરિણતિમાં વણાઈ ગયું. હવે આમાં કોઈ મત મતાંતર? બોલો, તમે કેસો ઉભા થઈને કોઈ કહેશે, અરે ભાઈ શરીર ભિન્ન ભિન્ન ના કરો, અમે આ તો શરીરમાં આત્મા એક જ છે, કોઈ બોલશે? બોલો, રાગ તો આત્મામાં થાય છે તો રાગ આત્માનો છે, કોઈ બોલશે? બોલો. હા, અપેક્ષાથી બધી વાત છે, પણ અપેક્ષા પણ કેટલી સ્પષ્ટ સમજાય આપણને. ઘડીકમાં રાગ પૂતગલનો, ઘડીકમાં રાગ જીવનો છે કે નહીં? બોલો. તમે મમ્મીના ઘરે જશો ને, તમારા મામાના ઘરે જશો ને, તો એમ જ કહેવામાં આવશે કે નિધિ ને, નિધિ, આ નિધિ અમારી પ્રીતિની. મામાના ઘરે જશો તો પ્રીતિની, અને દાદાના ઘરે જશો તો આ અમારા ભાવેશની. બોલો, ખ્યાલ આવે છે, સમજાય છે? એવી રીતના એક અપેક્ષા કે રાગ જીવનો, બીજી અપેક્ષા રાગ પૂતગલનો. ભાઈ, ખાલી જીવનો કેશો, આ બધું ગુરુદેશી શીખડાયું, ખાલી જીવનો કેશો તો સ્વભાવ થઈ જશે, ખાલી પૂતગલનો કેશો તો પછી આટલી રામાયણ કેમ કરો છો? અમને સુકામાં આટલું ટેન્શન આપો છો? પૂતગલને કેવું એકો? પૂતગલનો છે ને, પૂતગલને પ્રવચન આપો. તો ખાલી પૂતગલનો નથી, ખાલી જીવનો નથી. નિમિત્તનો ઉભો નહીં કરો તો જીવનો સ્વભાવ થઈ જશે, અને નિમિત્તથી થશે એમ માનશું તો પરાધીન થઈ જશે. અને જીવ અને પૂતગલના સંયોગથી થાય છે ત્રીજી અપેક્ષા. અને ચોથી અપેક્ષા છોડો બધું, રાગ એક સમય નો સત, એના વિકારી ભાવ, એની 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 સત્કારક અને પાંચ સંવાદથી થાય છે. બોલો, ચારે અપેક્ષા સમજાવી કે નહીં? આ કોને સમજાવી? આ કેવી રીતના સમજાવી? પૂજ્ય ગુરુદેશની પ્રથા. આ તત્વમાં મત મતાંતર નહીં હોય. હમણાં બોલો, પણ સમજાય છે? બહુ ગજબ આપ છે. મહાવીર ભગવાનના શાસનમાં બહુ મત મતાંતર પડી ગયા છે. તેનું મુખ્ય કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણતી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. હવે બહુ ગજબ છે, જો માત્ર ક્રિયા ભાવ પર નાચતા રહ્યા. એ સમયની વાત છે, કૃપાળુદેવને દેખાય છે સામે કે માત્ર ક્રિયા ભાવ પર નાચતા રહ્યા. હવે એક વાક્ય યાદ રાખજો, જૈન ધર્મ ક્રિયા પ્રધાન નથી, જૈન ધર્મ ભાવ પ્રધાન, અભિપ્રાય પ્રધાન, માન્યતા પ્રધાન અને વિશ્વાસ પ્રધાન છે. યાદ રાખશું? હું તમને એની માટે બે ત્રણ એક્ઝામ્પલ આપું છું. આ એક લાઈનને નોટ કરો, માત્ર ક્રિયા પર નાચતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે, એનું પરિણામ કૃપાળુદેવને સામે દેખાય છે. ક્રિયાકાંડમાં જીવ ધર્મ માનીને સંતુષ્ટ થઈ ગયો છે. આજે તો ભુદેશે પણ બધી વાત કરી, ભગવાનની સામે ઉભો રહે ત્યાં સંતુષ્ટ થઈ જાય અને ત્યાં જ અટકી જાય. આ તો એવી વાત છે ને કે પ્લેટફોર્મ હોય એમાં એનું વેઇટિંગ એરિયા હોય ને, વેઇટિંગ એરિયા, અરે હોય કે નહીં, હોય કે નહીં? બહુ સરસ હોય વેઇટિંગ એરિયા, એસી હોય, આ હોય, અને અને એટલું બધું ગમી જાય, એટલું બધું ગમી જાય. બોલો, વેઇટિંગ એરિયામાં એટલું બધું ગમી જાય, એટલું બધું ગમી જાય કે ટ્રેન મિસ થઈ જાય. એ કોઈ આવીને કે અરે તમારી ટ્રેન, અને આટલું બધું આ વેઇટિંગ એરિયા કેવી રીતના છોડે? તારી ટ્રેન મિસ થઈ ગઈ. મને કહો રાધિકાભાઈ, શુદ્ધોપયોગની ટ્રેન કેટલી વારે મિસ થઈ? કેટલી વારે મિસ થઈ? ઓલી તો કલાકે મિસ થઈ કે એક વાર મિસ થઈ, બીજી બરાબર? અહીંયા મને કહો, શુદ્ધોપયોગની ટ્રેન આ શુદ્ધ ભાવને ક્રિયાકાંડના વેઇટિંગ એરિયામાં ઉભા રહીને સંતુષ્ટ થઈને શુદ્ધોપયોગની ટ્રેન ક્યારે મિસ થાય છે? આજે હું અહીંયા બોલવામાં ના હોત ને, તમે સાંભળવામાં ના હોત ને, તો આપણે ક્યાં હોત? કો આ વિકલ્પ છે ને, તત્વ સંભળાવવાનો પણ વિકલ્પ છે. એટલે જ તો કે છે, છઠ્ઠા અવસ્થામાં આવે તો મુનિરાજને ભટ્ટીમાં આવ્યા સમાન લાગે. ક્યાંથી ક્યાં આવ્યા, ક્યાં હતા, કેવો અનુભવ કરતા હતા અને ક્યાં આવી ગયા? બોલો, કોઈ દિવસ તમે વેઇટિંગ એરિયામાં સંતુષ્ટ થઈને ટ્રેન મિસ કરી છે? બોલશે જ નહીં. અડધા છોડો, તમે જલ્દી કરો. વેઇટિંગ એરિયામાં અટકીને ટ્રેન મિસ કરી છે? બેઠા છો વેઇટિંગ એરિયામાં જરૂરત પડે તો? અરે બેઠા છો કે નહીં? પ્લેટફોર્મ પર ઉભા છો કે નહીં? પણ કોઈ દિવસ પ્લેટફોર્મ છોડવામાં કોઈ દિવસ કોઈને પરેશાની થઈ છે? ના છૂટી એવું બન્યું છે? ટ્રેન છૂટી ગયું બન્યું છે? અરે ભલે, તો અહીંયા કેમ છૂટીએ છે?
અહીંયા કે છે આ ક્રિયાકાંડમાં વાંચી રહ્યો, એને ધર્મ માનીને અટકી ગયો. આપણે પણ અગર આ ભૂલ કરી રહ્યા છે તો સાત તત્વ નવ પદાર્થનું જ્ઞાન ખાલી ક્ષેપશન અને ખાલી ભાષા અને ખાલી વિકલ્પ ને ખાલી શબ્દમાં ન રહી જાય, એનું ભાવ ભાષણ નહીં થાય ને, તો આ જડની આપણે ગઈકાલે બધું ઊભું કર્યું હતું. બોલો ચિંદારી બેન, આ જીવ તત્વ આશ્રવ તત્વ જીવ તત્વ ત્રણ તો ઉભા કર્યા હતા ને, ત્રણ તો ઉભા કર્યા હતા ને, તો આ ક્રિયાકાંડ બોલો આ શું છે? ક્રિયા બહારની અજીવની ક્રિયા. હવે અજીવની ક્રિયાનું ફળ જીવને કેવી રીતના મળે? મને કોઈ તંદુલ મચ્છ ને મહામચ્છ જો બધાને સમજાશે, ક્રિયા ક્રિયા મહામચ્છ મહામચ્છ સ્વયંભૂ રમણ સમુદ્ર, સ્વયંભૂ રમણ સમુદ્રમાં મહામચ્છ અને એનું મોડું આખું ખુલ્લું છે, યોજનો મોટો મહામચ્છ અને હજારો લાખોની સંખ્યામાં નાની નાની માછલીઓ આવે છે એના મોડામાંથી, જાય છે પાણીના પ્રવાહથી, આવે છે જાય છે આવે છે જાય છે આવે છે જાય છે. એના કાનમાં એક તંદુલ મચ્છ છે, ક્રિયાનું સ્વરૂપ સમજાવશું સમજો જરા, એના કાનમાં એક તંદુલ મચ્છ છે. તંદુલ એટલે ચાવલ ચોખ્ખો, મરાઠીમાં તંદુલ કહે, તંદુલ એટલે રાઈસ કેટલો. અને એનું શરીર છે તમને બધાને ખબર હશે વજ્ર વૃષભ મારા સમન છે, કારણ કે એને જવાનું છે સાતમી નરકમાં. એને ક્રિયામાં મને કહો, એને ક્રિયામાં કેટલી માછલી ખાધી? એટલું સેવન નથી કર્યું, પરંતુ નિરંતર એ બેઠો છે ત્યાં સંયુ પંચેન્દ્રિય તંદુલ મચ્છ સમજાય છે, એ ત્યાં બેઠો છે અને એ નિરંતર એવી ભાવના કરે છે કે વિચાર કરે છે કે ભાવ કરે છે પ્રણામ કરે છે કે આ મૂરખ મહામચ્છ સાવ મૂરખ નો સરદાર બોલો વિટામિન, આટલી માછલી આવે છે અને જાય છે પણ એ ખાતો નહીં, હું હોત તો બસ આટલું વિચાર કરો. બે બે સમજાય છે, ફલ તોય સાથે કીધું ને, ફલ તો પરિણામ કા લગતા, ફલ તો જીવ કો પરિણામ કા લગતા. મને કહો, બે સૂટ બૂટ પહેરીને બે ફ્રેન્ડ્સ આવ્યા મંદિરમાં, ઓકે સમજો, સૂટ બૂટ પહેરીને આવ્યા, ક્યાંક જવાનું હતું દર્શન કરવાયા, બે ભગવાનની સામે હાથ જોડ્યા અને બે ભગવાનની સામે ઝૂક્યા, બેના હાથમાં રૂમાલ હતો, સમજો જરા વાત, બેના હાથમાં રૂમાલ હતો અને ઝૂકતા પહેલા બે જે નીચેની જમીન હતી એ બે સાફ કરી, અન્ડરસ્ટેન્ડિંગ, ક્રિયા બેની સરખી કે નહીં? ક્રિયા બેની સરખી, સીસીટીવી કેમેરામાં એ બેની ક્રિયા સરખી દેખાશે કે નહીં બોલો? કે બે ઝૂક્યા, બે રૂમાલથી નીચેની જમીન સાફ કરી, ક્રિયા સરખી હોવા છતાં પણ અંદરના પરિણામમાં જમીન આસમાનનો ફરક છે. એકે જમીન સાફ કરી કે એનો સૂટ ખરાબ ના થાય અને એકે જમીન સાફ કરી કે કોઈ જીવની હિંસા ના થાય. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે ફળ બોલો, ફળ એ ક્રિયાનું લાગશે કે ફળ એ અંદરના અભિપ્રાય અને પરિણામનું લાગશે? એક મને સમજાય છે ને બધાને? ક્રિયાકાંડમાં રાચી રહેશું અને એમાં ધર્મ માનશું ને અટકી જશું તો જીવ આ અમૂલ્ય મનુષ્ય બહુ ચૂકી જશે. બેલા બેન બોલો, બે એક મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે અને ધ્યાનસ્થ અવસ્થામાં પોતાની આત્મસાધના છઠ્ઠા સાતમા અવસ્થામાં ઝૂલતા કરી રહ્યા છે. એક વાઘ આવે છે, સિંહ આવે છે એમનું ભક્ષણ કરવા, એક સુવર આવે છે જોવે છે. બધાને ખબર છે ને, થોડા સાધારણ ઉદાહરણ આપું છું એટલે બાળકોને સમજાય સમજાય કે ખરેખર ક્રિયાનું નામ ધર્મ નથી, ક્રિયાની પાછળ રહેલો ભાવ એ ભાવ ખરેખર બંધનું કારણ છે. પરિણામથી બંધ પરિણામથી મોક્ષ, પરિણામથી બંધ પરિણામથી મોક્ષ. ભાવના ભવ વર્ધિની, ભાવના ભવ નાશિની. બે મુનિરાજ પર એને મુનિરાજ પર અટેક કરવા આવે છે, ભક્ષણ કરવા આવે છે અને સુવર જોવે છે તો શું કરે છે બોલો? એ સિંહની સાથે લડાઈ કરે છે. હવે બોલો ક્રિયામાં શું કરે છે બે? જલ્દી બોલો, તમને સમજાવશો ને? ક્રિયામાં શું કરે છે બે? બે લડાઈ કરે છે. હવે મને કહો, એક જયો એક ગયો, બે મરી ગયા, લડાઈ કરતા બે મરી ગયા, બેનું મૃત્યુ થયું, બેનું આયુષ પૂર્ણ થઈ ગયું. એક ગયો સાતમી નરકમાં, એક ગયો સ્વર્ગમાં. મને કહો, બહારની ક્રિયા તો સરખી હતી પણ ફળ તો જીવને પરિણામ લાગે છે. એટલે અહીંયા કહે છે કે અરે કરુણા તો જો જ્ઞાનીઓની, તો ક્રિયાકાંડમાં રાચતો નહીં ને એમાં ધર્મ માનતો નહીં. હોય આવે સ્ટેશન આવે, પરંતુ એમાં અટકીને સંતુષ્ટ થઈને ધર્મ બુદ્ધિ કરતો નહીં. હવે એ ટાઈમે એવા જીવોને સમજાવ્યું કે કૃપાળુ દેવને અંદરથી એ લાગતું હતું કે બધા જીવો સમજે,
જો આગળ વધી ક્રિયાકાંડમાં ક્રિયા સોરી ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે. હવે હવે જે ગજબ શું શોધ કરી છે જુઓ. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસ્તી લગભગ એ સમયે કેટલા વર્ષ પહેલા, લગભગ 150 વર્ષ પહેલા, એ સમયે વસ્તી કેટલી હતી તો કે 1.5 અબજ ની ગણાય છે એ સમય. હવે તો હમણાં તો કેટલી છે, ઓલમોસ્ટ 7-9 અબજ. ખ્યાલ આવે છે? હવે તમે વિચાર કરો તો એટલી વસ્તી હતી લોકોની. એક 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 જોજો હવે શું કે છે કે 1.5 અબજ ગણાય છે. તેમાં સર્વ ગચ્છની મળીને, એટલે સર્વ સંપ્રદાય બધા સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર 20 લાખ. કેટલામાંથી, કેટલામાંથી? 1.5 અબજ માંથી જૈન કેટલા? અરે બધાને સમજાય છે, કેટલા? 20 લાખ જૈનીઓ. એ પ્રજા સોરી બરાબર થઈ ગયું, જૈન પ્રજા માત્ર 20 લાખ છે. એ પ્રજા તો શ્રમણોપાસક છે. કેટલા બધા એમાં દીક્ષિત છે અને સાધુ વેશમાં છે, ઘણા બધા બહારના વેશોમાં છે. એમાંથી કૃપાળુ દેવ કહે છે, શું કહે છે? એમાંથી હું ધારું છું કે હવે આ લાઈન વાંચો અને આને અંદરમાં ઉતારો અને ભાવ સમજો અને મર્મ સમજો. હું ધારું છું કે 9 તત્વને પઠન રૂપે, કેટલામાંથી? 20 લાખ માંથી. 1.5 અબજ તો ટોટલ હતી ભાઈ, એમાંથી જેનો કેટલા? 20 લાખ. હવે 20 લાખમાંથી 9 તત્વને પઠન રૂપે 2000 પુરુષો પણ માન જાણતા હશે. ઓનલી 2000, એ પણ 2000 પણ કેવા કેવા, કે જેને નામ ખબર છે, પઠન કરે છે, કે જેને એની પરિભાષા ખબર છે, કે ભેદ ખબર છે. કેટલા જીવો? કેટલામાંથી? 20 લાખ જૈન. ટોટલ સંખ્યા કેટલી? 1.5 અબજ માંથી 20 લાખ માંથી, કેન યુ ઇમેજિન, 20 લાખ માંથી 2000 માત્ર જીવો પઠન રૂપે, સમજાય છે, પઠન રૂપે 2000 પુરુષો પણ માન જાણતા, એ પણ માન જાણતા હશે એવું કહે છે. હું ધારું છું બરાબર જાણતા હશે મનન અને વિચાર પૂર્વક. તો હવે એનું મનન, એનો વિચાર, દેખો તત્વ વિચાર કી, અરે બોલો, દેખો તત્વ વિચાર કી મહિમા. એનું મનન, એનો વિચાર, એ વિચાર પૂર્વક તો આંગળીને તેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. શું કહે છે ફોરમ બેન, સેજલ બેન, સમજાય છે? શું કહે છે? કે એનું પઠન, અરે એનું મનન, એનું ચિંતન, એનો વિચાર, નિર્ણય, હે જે ઉપાધ્યનો વિચાર કરવા વાળા તો આંગળીને તેલવે ગણાય એટલા જીવો હશે. શું શું કૃપાળુ દેવની શું કરુણા છે તમે વિચાર કરો. એ સમય હતો જ એવો કાળ, શું કરે? અને પછી કહે ને કાળ, કાળ તો બદલાય છે, ઉદયો બદલાશે, સંયોગો બદલાશે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાશે, પ્રભાવક જીવો આવશે. હવે તમે વિચારો આ કાળ, ચલો એક વાંચી લે પછી આપણે થોડીક બીજી ચર્ચા કરીએ, બરાબર છે? જયારે આવી પતિત સ્થિતિ તત્વજ્ઞાન સંબંધિત થઈ ગઈ છે, જો આ તો કોને કોને આવું લાગે કે જેને અંદરમાં તત્વનો અનુભવ થયો હોય ને એવા જીવને અંદરથી અકારણ કરુણા આવે કે આવી પતિત સ્થિતિ તત્વજ્ઞાન સંબંધિત થઈ ગઈ છે, ત્યારે જ મત મતાંતર વધી પણ હશે. વોટ ઇઝ ધ મેઇન કોઝ ઓફ મત મતાંતર? તત્વજ્ઞાન સંબંધી જે પણ આપણે કહીએ ને કે અભ્યાસ સ્વાધ્યાય, એની કમી હોવાના કારણે એને કાઢી નાખો. તમે સ્વાધ્યાયને કાઢી નાખો, બોલો બોલો હર્ષાંતિ. આપણે જીવનમાંથી સ્વાધ્યાયને કાઢી નાખીએ તો શું રહેશે આપણું જીવન? બોલો, ગુરુદેશના પ્રવચનોને કાઢી નાખીએ શું રહેશે જીવન? બોલો, મુમુક્ષુ રહેશે કોઈ જીવન? શું ગજબ છે. તત્વજ્ઞાન સંબંધિત થઈ ગયું છે ત્યારે જ મત મતાંતર વધી પડ્યા છે. એક હવે બહુ સરસ છે, એક મૌખિક કથન છે કે 100 શાણે એક મત, વાઇઝ, શું કીધું? વાઇઝ મેન થિંક અલાઈક, અરે સમજાય છે ને? 100 શાણે એક મત, તેમ અનેક
તત્વ વિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી. અગર તત્વ જ્ઞાન નહીં વિચારક દ્રષ્ટિ છે બધાની, તો શું થશે? બોલો તો શું થશે? તો કે બહુ મત મતાંતર અને વિચારધારા અલગ નહીં પડે. અગિયાર હું તમને કહું છું કે બહારના સંયોગો બધા અલગ હોય બધાના, પરંતુ આ તત્વજ્ઞાનની રૂચિ હશે તો બધા એક સાથે જોડાયેલા રહેશે અને એકબીજાને સ્થિતિકરણ, ઉપગ્રહણ, નિશંકતા, નિર્ભયતા એકબીજાને આપી શકશે, ઉપાડકારી કરાવી શકશે. બોલો અશાંતિ છે ને, આખું મહિલા મંડળ એમાંથી જોડાયેલો છે. રીનાબેન છે, આ બે ભાભીઓ છે, કેટલા 15-20 બહેનોને કેવા જોડ્યા છે. બોલો સેજલબેન, સોરમબેન, બોલો બધા સગી બહેનોથી વિશેષ પ્રેમ છે કે નહીં? બોલો આ કોનો પ્રતાપ છે? અરે બોલો, આ કોનો પ્રતાપ છે? આ તત્વજ્ઞાનનો પ્રતાપ છે, આ તત્વની રૂચિનો પ્રતાપ છે, આ સ્વાધ્યાયની રૂચિનો પ્રતાપ છે, આ ગુરુદેવનો પ્રતાપ છે, છે કે નહીં? બોલો, બહુ ગજબ છે. તત્વજ્ઞાન સંબંધિત થઈ ગયું છે ત્યારે જ મત મતાંતર વધી પડ્યા છે. એક લૌકિક કથન છે કે સો શાણે એક મત, તેમ અનેક તત્વ વિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી. બહુ ગજબ. બોલો, એ નવ તત્વ, અને આ બહુ આ તમને સાધારણ વાત લાગતી હશે, પણ આ સાધારણ વાત નથી. મમતાબેન, આટલા બધા જીવોને પૂજ્ય ગુરુદેવશ્રી, જેટલા પણ 8 લાખ 9 લાખ 10 લાખ જેટલા મોક્ષો છે, આ બધા જીવોને એક છતની નીચે લાવીને તું પરમાત્મા છે. મેં તમને કીધું ને, ત્યાં છીનવાડાની જેલમાં અશ્વિનભાઈ સંભળાયા એવા 800 કેદીઓને કે તું પરમાત્મા છે. બોલો, એમને પણ કોઈ પુણ્યનો ઉદય હશે ને? હશે કે નહીં? બોલો કે તું પરમાત્મા છે, તું ભગવાન છે, તું કેદી નથી, તું અપરાધી નથી. કોણ કહેશે આજે? કોણ કહેશે કે આપણે ભગવાન છે? કોણ કહેશે આપણે ભગવાન છે? કોણ કહેશે આપણે વર્તમાનમાં પરિપૂર્ણ છે? જગતના ભગવાન તરીકે ભક્ત બની રહ્યો, ભક્ત બની રહ્યો, ભક્ત બની રહ્યો. અને અહીંયા કહે છે કે તું ભગવાન છો, તું વર્તમાનમાં સિદ્ધ સમાન છો, તારામાં ભગવાન બનવાની પૂરેપૂરી શક્તિ છે કે નહીં? બોલો, પૂરેપૂરી શક્તિ. લાસ્ટ પગાપા છે, એ નવ તત્વ વિચાર સંબંધી, એ નવ તત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે, એટલે વિનંતી છે. કૃપાળુ દેવ કહે છે, એ બધા મુનિઓને કહે છે, વિનંતી કરે છે, ભાવના વ્યક્ત કરે છે, અંદરની કરુણા વ્યક્ત કરે છે, અંદરનો દર્દ વ્યક્ત કરે છે, અંદરની પીડા વ્યક્ત કરે છે. સમજાય છે? શું કહે છે? મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ બુદ્ધિમાન કરવું. શેનાથી કરવું? વિવેક અને ગુરુગમ્યતાથી. પોતાનો વિવેક લગાવજો. આપણે ક્યાં એકત્ર કરી રહ્યા છે? આપણે શું કરી રહ્યા છે? આપણે મનુષ્ય ભાવ આમ ને આમ ચાલ્યો ન જાય, પૂરો ન થઈ જાય. વિવેક લગાવજો, ગુરુગમ્યતાથી એવું જ્ઞાન વિશેષ બુદ્ધિમાન કરવું. એથી તેના પવિત્ર પંચ મહાવ્રત દ્રઢ થશે, અંદરની શ્રદ્ધા દ્રઢ હશે, સમ્યક હશે. તો પહેલા શું આવે? બોલો, પહેલા શ્રદ્ધા સમ્યક થાય કે પહેલા પંચ મહાવ્રત આદિ ચારિત્ર આવે? બોલો, મુનિ અવસ્થા આવે કે પહેલા સમ્યક દર્શન આવે? પહેલા નીવ ખોદશો કે મકાન બાંધશો? જલ્દી બોલો. પહેલા બીજ વાવશો કે પહેલા વૃક્ષ આવશે? સ્વિચ બંધ કરશો કે પંખો બંધ થશે? સમજાય છે ઉદાહરણો? તો શું કહે છે? પહેલા તું પંચ મહાવ્રત દ્રઢ, ત્યારે દ્રઢ એટલે સમજાય છે સમ્યક ક્યારે કહેવાશે, સમ્યક એટલે વ્યવહાર નામ પણ ક્યારે પામશે. એ બહારનું આચરણ, ત્યાગ, મુનિપણું, જે વેશ છે એ સમ્યક ક્યારે કહેવાશે? મુનિવેશ, વ્રતિ વેશ એ સમ્યક ક્યારે કહેવાશે? અંદરની શ્રદ્ધા દ્રઢ હશે તો. કોઈએ જોયું ને બેન્ડ બાજા વાગે, કોઈ પૂછ્યું શું થાય છે? તો કે મગન થાય છે. એટલે એને શું લાગ્યું? બેન્ડ બાજા વગાડવા એનું નામ? સમજાય છે? તો હવે એને એ બેન્ડ બાજા વગાડે અને ખૂબ બધી મીઠાઈઓ બનાવે, પંડાલ બાંધે, આ કરે તે કરે, થઈ ગયા લગ્ન? અરે બોલો, તો શું જોશે લગ્ન માટે? શું જોશે? બેસિક, બેન્ડ બાજા હોય કે ના હોય ચાલશે? ચાલે કે નહીં? હવે ઉદાહરણ એવા આપવા પડે, શું કરું? બેન્ડ બાજા હોય કે ના હોય ચાલે કે નહીં? પણ અગર શું કે વર અને વધી જ ના હોય તો? અરે એક ના હોય તો ચાલે કે ના ચાલે? બે જોઈએ, વિચાર કરો, બે જોશે કે નહીં? એવી રીતના અહીંયા અંદરમાં દ્રવ્ય અને એને વરવા વાળી પર્યાય અંદરમાં દ્રવ્ય સન્મુખ થશે, પર્યાય હું આત્મા છું એવો નિર્ણય કરશે. એક તત્વનો નિર્ણય થતા સાત તત્વનો નિર્ણય થશે, અજીવનો અજીવ રૂપે નિર્ણય થશે. આશ્રયદન દુઃખદાયી છે તે દુઃખદાયી લાગશે, અને સંબંધ નિજરા મોક્ષની પણ જેમ છે એમ પ્રતીતિ થશે. ક્યારે? કે જયારે એકનો નિર્ણય થશે ત્યારે સાતનો નિર્ણય થશે, અને સાતનો નિર્ણય થશે ત્યારે એને સમ્યક્ત થશે, અને સમ્યક્ત થશે તો એના પંચ મહાવ્રત જે પણ બારમાં ચારિત્ર છે એ બધું પણ યથાર્થ રૂપે કહેવાશે. પ્રભુ સમજાય છે? બધા સ્ટીલ થઈ ગયા, એકદમ ફ્રીઝ થઈ ગયા બધા. હવે સમજાય છે? આટલી સભાઓ, આટલી શિબિરો, આટલા પંચ કલ્યાણક, આટલી પ્રતિમા બિરાજમાન થાય, આટલી લાખો જીવવાણી, આટલા સ્વાધ્યાય ભવન, આટલા હજારો પ્રવચન. વિચાર કરો આ કયો કયો કાળ છે, કયો યુગ આવ્યો છે, કયો યુગ આવ્યો છે. જનમે નામને પરભવ મિલતા હૈ, અપની અપની કર્મી કા ફલ સબકો મિલતા હૈ. મિલતા હૈ કે નહીં બોલો? તું તત્વ સિદ્ધાંત નહીં કરે તો એનું ફળ તને મળશે, તું કરશે તો એનું ફળ પણ મળશે, નહીં કરે તો એનું ફળ પણ તારે ભોગવવું પડશે, ને કરશે તો એનું ફળ પણ તારે ભોગવવું પડશે. એક ફૂલ વો હૈ જો માથે પે સજતા હૈ, એક ફૂલ વો હૈ જો અર્થી પે લગતા હૈ. નહીં, એક ફૂલ વો હૈ જો હા અર્થી પે લગતા હૈ, બરાબર ને. ફૂલ બોલે એક હી બગિયા સે નિકલે હૈ, અપની અપની કર્મી કા ફલ સબકો મિલતા હૈ. બે એ ફૂલ ક્યાંથી નીકળ્યા? એક પથ્થર વો હૈ જો સડકો પે લગતી હૈ, એક પથ્થર વો હૈ જિસકી મૂરત બનતી હૈ. પથ્થર બોલો, સમજાય છે ને? શું કહું છું? છેલ્લી લાઈન જોજો તમે, છેલ્લી છેલ્લી, પેલા તો આ સાંભળો. પથ્થર બોલો એક હું ખાન સે નિકલે હૈ, અપની અપની કર્મી કા ફલ સબકો મિલતા હૈ. બરાબર કે નહીં બોલ? ત્રીજું કીધું, એક ભાઈ વો હૈ જો વિષયો મે રમતા હૈ, એક ભાઈ વો હૈ જો મુનિરાજ બનતા હૈ. ભાઈ બોલ, આનંદ આવે છે? પૂરી તાલી વગાડી શકો તમે? ભાઈ બોલો એક હી માતા સે જન્મે હૈ, ભાઈ બોલો એક હી માતા સે જન્મે હૈ, અપની અપની કર્મી કા ફલ. હવે લાસ્ટ બોલું? હવે નહીં વગાડતો, સાંભળો. તમે કોઈ આ ગજબ તમારું તો હવે સાંભળો. પર્યાય વો હૈ જો પરમે ઝુકતી હૈ, એક પર્યાય વો હૈ જો સ્વયં કહી દ્રવ્ય કા ફલ સબકો મિલતા હૈ. ચલો બોલો. પોઈન્ટ એ છે કે આવા ગુરુ, આવા જ્ઞાનીઓને આવી વાત મળવા પછી પણ એ પર્યાય પર 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 પણ એ મોક્ષ માર્ગમાં એક કદમ પણ આગળ વધ્યો નથી. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? સૌથી પહેલા અનુપમ આનંદ. બોલો. હવે કેજો, ખરી પ્રભાવના તો આનંદની પ્રસાદી. આવ્યો આનંદ કે પછી એમ લાગ્યું કે આ તો બધું સાંભળ્યું છે, આ તો હવે કરશું? ગઈકાલે કીધું ને, આ તો ભૂતમાં ચાલે. ભૂતકાળ સપના હૈ, ભવિષ્યકાળ કલ્પના હૈ, વર્તમાન અપના હૈ, વર્તમાન અપના હૈ. માર ધડાક, બાજી તારા હાથમાં છે, કરી લે સમ્યક્ત. અરે યાદ કર હાથીને, અરે ગાંડો થઈ ગયો તો ગાંડો, હાથી ગાંડો થઈ ગયો તો. પાર્શના ભગવાનનો જીવ મુનિરાજના ચરણોમાં આવીને બેસી ગયો, શાંત થયો, મુનિરાજનો ઉપદેશ નિમિત્ત બન્યો, અને એની પહેલાની પર્યાય ગાંડી થઈ ગઈ હતી. બોલો. અને એ ડાયો થઈ ગયો, ડાયો થઈ ગયો, ડાયો થઈ ગયો, એવો ડાયો થઈ ગયો, સમ્યક્ત લઈ લીધું. બોલો. પ્રસાદી શું ગજબ! વચનામૃત જીનેશ્વર, બોલો એક સાથે બધા, જીનેશ્વર ના વચન ના મૃત ના અનુપમ આનંદની મહિને જશું આજે કે ઘરે જઈને લેશું? કરશું કરશું, હવે તો કરશું. ના ના, હવે તો કરશું જ, કરશું જ, હવે તો કરશું જ, હવે તો કરશું જ. મને એવા નથી જોતા, કરશું એમ કહો કે કરવાનું ચાલુ થઈ ગયું છે. અરે બોલો જલ્દી, સાંભળો સાંભળો. મુનિત્વ આચરણ પાડવામાં સરળ થઈ પડશે. સમજાય છે? સરળ થઈ પડશે એટલે કર્તૃત્વ નહીં થાય, સરળ થઈ પડશે એટલે સહજ થઈ પડશે, સરળ સહજ કર્તૃત્વ વગર એ આચરણ પડાતું જશે. તમે વિચારો, તમે તો તમારા સ્વભાવમાં લીન થઈ જાઓ અને ગુણસ્થાન આગળ વધવાના છે તો વધી જશે, રાગ ઘટી જશે, વિતરાગતા વધતી જશે, સંયોગો છૂટતા જશે, તું તારા સ્વરૂપમાં જમતો જશે, પ્રતિપક્ષી કર્મનો ક્ષય થતો જશે, આનંદની વૃદ્ધિ થતી જશે, વિતરાગતા વધતી જશે, સ્થિરતા વધતી જશે, ગુણસ્થાન પર આરૂઢ થઈ જશે, શ્રેણી મંડાઈ જશે અને કર્મનો ક્ષય થઈ જશે, બારમું ગુણસ્થાન આવી જશે, વિતરાગતા પ્રગટ થઈ જશે, મૌન્યનો ક્ષય થઈ જશે, અંતર્મુરત રહી જશે, તેરમું ગુણસ્થાન આવી જશે, ચાર હાથીનો ક્ષય થઈ જશે, અરિહંત અવસ્થા આવી જશે, અનંત ચતુષ્ટય પ્રગટ થઈ જશે, એમાં પણ રહી લેશે, એનો પણ ક્ષય થઈ જશે અને સિદ્ધાલયમાં જઈને અગ્રભાગમાં બિરાજમાન થઈ જશે. અને કહેવાય સરળ થઈ જશે પ્રભુ, સરળ સ્વભાવમાં આવી જાય, સરળ થઈ જશે, સરળ થઈ પડશે. જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ હોવાથી સમ્યક્તાનો ઉદય થશે. કઈ ક્રિયા? જ્ઞાન અને ક્રિયા. હું આત્મા છું એ જાણવું એ ક્રિયા, અને એ જ્ઞાનમાં આત્મામાં રમવું એ જ્ઞાન, અંદરમાં ક્રિયા અને અંદરમાં જ્ઞાન, અને સમ્યક્તાનો ઉદય થશે. કેનો ઉદય? કયો ઉદય જોવે છે? પ્રિયનો. અહીંયા તો ના જ બોલવાનું હોય ને, અહીંયા થોડી એમ કે બોલો. કયો ઉદય? સમ્યક્તાનો ઉદય થશે. જ્ઞાનનો ઉદય છે, જ્ઞાનના ઉદયનો સહારો લે તો સમ્યક્તાનો ઉદય થશે. અરે શું ગજબ પરિણામે, બોલાનું પરિણામ શું? આનું એન્ડિંગ શું? ગુડ એન્ડ કે બેડ એન્ડ? હેપી એન્ડ? હેપી એન્ડ, બોલો હેપી એન્ડ. શું આવ્યું? હેપી એન્ડ. પરિણામે, પરિણામે જેને ભવાન થવું એ જ બોલજો, મેં તો નહીં બોલતા. હા જલ્દી બોલો, ભવાન તે થઈ જશે. બોલો એકવાર જોશતી, અરે એકવાર હજી. હું સાચી કહું તમને, મને તો એવું ફીલ થાય આપણા બધા માટે થાય, અહીંયાથી સ્વર્ગ, સ્વર્ગમાંથી કોઈ એવી જગ્યાએ મધ્ય લોકમાં જ્યાં મોક્ષનો કાર ચાલ્યો ને ત્યાં મોક્ષ, ત્યાં આવીને મોક્ષ ફિનિશ. અહીંયાથી સ્વર્ગ, કારણ કે અહીંયાથી મોક્ષ નથી એટલે અહીંયાથી, બરાબર છે? અહીંયાથી મારી જે જોયું છે, હા તો એ તો કહું છું ને, અહીંયાથી સ્વર્ગ, હે ભગવાન, અહીંયાથી સ્વર્ગ અને સ્વર્ગમાંથી ભાઈદ્વીપમાં જ્યાં પણ મોક્ષ ના લીધે તો છે જ, પણ ભરત ક્ષેત્રમાં અહીંયાથી સ્વર્ગ, અરે અહીંયાથી સ્વર્ગમાં જશે તો સાગર પણ આવી શકશે કે નહીં, તો અહીંયા પણ કાર બદલાશે કે નહીં, તો ઇટ કેન હેપન ના કે અહીંયા પણ ભરત ક્ષેત્રમાં પણ ચોથો આરો હોય? ના થઈ શકે. એરાવતમાં ચોથો આરો ના થઈ શકે? અરે નહીં હોય તો આપણે વિદેશ ક્ષેત્ર તો ફિક્સ છે જ. આપણે આપણે જો કોઈ વિદેહથી મોક્ષ જાય, કોઈ ભરતથી મોક્ષ જાય, કોઈ એરાવતથી મોક્ષ, બધા મળશું ક્યાં? ઇમ્પોર્ટન્ટ હશે કે નહીં? અરે બોલો, ભગવાન તો ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? થાકી ગયા? અરે બોલો, ભગવાન તો ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? બોલો. તો બસ બધાનો શીઘ્ર આપ, બહુ ગજબ પત્ર, બધાનો ભગવાન તો જલ્દી જલ્દી દેખાય છે મને. લોકના અગ્રભાગમાં આપણે બધા બેઠા હશું અને ત્યારે આ બધું દેખાશે, ભૂતકાળનું કામ આપણે ચર્ચા કરતા હતા, સાધય કરતા હતા, સમજાય છે? અને ત્યાં આપણે ફ્રી હશું કે બીજી હશું? ત્યાં તો ફ્રી હશું ને સાવ, ત્યાં તો ફ્રી હશું ને. અહીંયા બીજી છે ભાઈ, તમે એમ કહો અઠવાડિયામાં બે વાર ત્રણ વાર બહુ બીજી, બોલો ત્યાં ફ્રી હશું અને ત્યાં સૌથી વધારે બીજી હશું. હર સમય, હર સમય પોતાની પર્યાયમાં અતિન્દ્રિય અવ્યા બાદ આનંદને ભોગવવામાં બધા સિદ્ધો પોતપોતામાં મજબૂર હશે. ચલો રે ભાઈ અપને વતન મે ચલે. આવશે કઈ વતન? તમારું મૂળ? હવે કોઈ બોલતા નહીં વડવાન અને કાઠિયાવાડ ને ઝાલાવાડ. કઈ વતન? બોલો જલ્દી. ચલો રે ભાઈ અપને વતન મે ચલે. અપને વતન મે રાગ નહીં હૈ, અપને વતન મે દોષ નહીં હૈ, અપને વતન મે મમ્મી નહીં હૈ, અપને વતન મે પાપા નહીં હૈ, સિદ્ધ હી હોંગે ચારો ઓર, ચલો રે ભાઈ અપને વતન મે ચલે. ઓમ નમઃ સિદ્ધેવ્ય.
ખુબ સરસ વિચારી જ રહ્યા છીએ. અને એમણે
પારલા નો અર્થ કર્યો હતો શૈલેષભાઈ, પારલા જે આ ભયોથી,
તત્વ આપણે નિરંતર ચાલુ છે અને એમણે સાથે સાથે કયા સમય શંકા પછી સ્થિતિકરણ વાત્સલ્ય અને પ્રભાવના તો શીઘ્ર શીઘ્ર આપણે બધા સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ એવી મંગલ ભાવના. હવે ખાસ સાંજના કાર્યક્રમમાં થોડો ફેરફાર છે. સાંજના 5:45 થી 6:15 5:45 થી 6:15 ભક્તિ અને આરતી 5:45 થી 6:15 ભક્તિ અને આરતી 6:15 થી 7 જયતીબેનનો સ્વાધ્યાય રહેશે. એમાં શ્રાવકની કેવા હોવા જોઈએ એના ઉપરનો એ સબ્જેક્ટ છે. શ્રોતા કેવા હોવા જોઈએ એનો સબ્જેક્ટ છે. તો ખાસ અત્યારે જેમ બધા યંગસ્ટર આવ્યા છે તો સાંજના બી બધા આપણે ક્યારથી આવી જશું? 6:15 થી આવશું ને. 5:45 થી જીનેન્દ્ર ભગવાનની આરતી અને ભક્તિ છે તો 5:45 થી બધા આપણે આવી જશું. 6:15 થી 7 જયતીબેનનો સ્વાધ્યાય, 7 થી 9 સૌરભ સામાન્ય પ્રતિક્રમણ છે. એમાં બધાએ સફેદ કપડાં પહેરીને આવવાના છે અને ત્યારે વેલે પાર્કિંગની વ્યવસ્થા આપણે રાખી છે. અને હવે પછી આવતીકાલનો કાર્યક્રમ, આવતીકાલે સવારના 6:30 જીનેન્દ્ર અભિષેક તથા પૂજા રહેશે અને પૂજા પછી આપણે બધા અહીંયાથી પ્રભાત ફેરીમાં સાથે જશું અને ત્યારબાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે. કાલે પછી ગુરુદેવસિંહનો સ્વાધ્યાય રહેશે અને એના પછી પણ જયતીબેનનો સ્વાધ્યાય કાલે પણ છે. તો આ પ્રકારનો કાલનો કાર્યક્રમ. અને સોમવારે જે સમાવણી પર્વ છે તો તે દિવસે બી સવારના 6:30 વાગ્યાનો અભિષેક રહેશે. હેમંતભાઈ આપણી સાથે હશે, હેમંતભાઈ આપણને પૂજા કરાવશે. એના પછી આપણે ગુરુદેવસિંહનું સ્વાધ્યાય હશે અને પછી સમાવણી પર હશે. સમાવણીના દિવસે બી આપણે અલ્પાહારની વ્યવસ્થા રાખી છે અને સમાવણીનો પર્વ પતી જાય એના પછી સ્વામી વાત્સલ્ય રાખ્યું છે. તો જે પણ મુમુક્ષુ ત્યાં સમાવણીમાં બધાને આવવાનું જ છે સ્વામી વાત્સલ્યમાં. તો બધા પોતાના નામ દિલીપભાઈ પાસે લખાવી દે તેથી પછી એની વ્યવસ્થા કરવાની સુગમ રહે. તો બધા પોતાનું નામ ખાસ કરીને બધા ત્યાં લખાવી લે. હવે જલારામ હોલમાં છે આપણે સ્વામી વાત્સલ્ય. તો બધા પોતાના નામ દિલીપભાઈ પાસે લખાવી દે તો સંખ્યા જણાઈ જાય તો આપણે એ પ્રમાણે ત્યાં વ્યવસ્થા કરી શકીએ. હવે ભવ્યભાઈ કંઈક એક એનાઉન્સમેન્ટ કરે છે, પછી આપણે કાલચક્રનો વિડીયો જે અડધો બાકી છે એ જોશું. તો બધા ખાસ થોડી વાર માટે બેઠા.
જય જીનેન્દ્ર. લાસ્ટ વીક કાલચક્રનો વિડીયો બધાએ જોયો હતો તો બધાને કેવું લાગ્યું? બહુ સરસ. હવે જો ભવાંતને પાર પહોંચવું હોય તો હમણાં કેટલા 2000 શ્રીમતીના વખતમાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા મુમુક્ષુ અને તત્વજ્ઞાનનું નોલેજ હતું. પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે આપણે તો ઘણી સંખ્યા છે. હજી બધાને આમાં જોડાવવું હોય, આ બોટમાં આવવું હોય તો આપણે ઘણા બધા રિસોર્સિસ ઓનલાઈન છે જેના પર સેલ્ફ પેસ આપણે સ્વાધ્યાયને બધું કરી શકીએ. એમાં એક જીવ નામની વેબસાઇટ છે. આ વેબસાઇટ આનું બધું કન્ટેન્ટ ઇંગ્લિશમાં છે. અત્યારે ભાષા જ્ઞાનનો થોડોક ઇસ્યુ છે તો આનું બધું કન્ટેન્ટ આપણે ઇંગ્લિશમાં બનાવ્યું છે અને આમાં 80 થી વધારે ટોપિક્સ ઓલરેડી મુકાઈ ગયા છે તત્વજ્ઞાન રિલેટેડ. જે ઇન્ડિવિજ્યુઅલ ટોપિક્સ આપણે આનો QR કોડ ઉપર આપણે બહાર આનું બેનર મૂક્યું છે તો ત્યાંથી પ્રાપ્ત કરી શકાય. અને વેબસાઇટનું નામ છે www.jeev.net.in. તો આમાં બધા લોગિન કરો અને આમાં રજીસ્ટર કરો, જીવ એકેડમીમાં જોડાઓ અને દરેક જે ટોપિક છે, દાખલા તરીકે પંચ પરમેષ્ઠી, 4 મંગળ, 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્ય આદિ 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 ઘણા બધા ટોપિક, એ દરેક ટોપિક આ રીતે આપણને 7 અલગ અલગ ફેસેટથી 7 અલગ અલગ માધ્યમથી આપણને ભણાવવામાં આવે છે. એમાં ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ્સ છે, પછી ક્રિએટિવ વિડીયોઝ. આપણે જે કાલચક્રનો વિડીયો જોયા એ તો એક વિડીયો છે, એવા બીજા ઘણા બધા વિડીયોઝ આ વેબસાઇટ ઉપર છે. ઇન્ટરેસ્ટિંગ પ્રેઝન્ટેશન્સ બધા ઇંગ્લિશમાં છે, જે તમારે ડાઉનલોડ કરીને બીજાને શીખાડવું હોય તો પણ એ રીતે પણ અવેલેબલ છે. પછી તમે ટોપિક ભણ્યા પછી તમારે પોતાનું નોલેજ ચેક કરવું હોય તો ક્વિઝિસ છે. અને આ ટોપિક ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું શું સંબોધન છે એ પણ એમાં ઇન્કલુડ કરેલું છે. ઓડિયો ગુજરાતી કે હિન્દીમાં હશે, એની સાથે સાથે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને એની પર પ્રસ્તુત કર્યું છે. અને સમાગત સ્કોલર્સના લેક્ચર્સ છે અને પોડકાસ્ટ છે. તો વાય યુ આર વેઇટિંગ ફોર, હવે બધા વેબસાઇટ ઉપર લોગિન કરી અને આમાં જોડાવ. બીજું, આપણું પાર્લા મંદિરની વેબસાઇટ ઉપર છેલ્લા 12-13 વર્ષથી આપણે ઘણા બધા અલગ અલગ ટોપિક્સ ઉપર જયતીબેન અને સોમિલભાઈ અહીંયા મંદિરમાં પાઠશાળાના ક્લાસ લીધા છે, એની આખી રિપોઝિટરી, આખું ડેટાબેઝ પાર્લા જૈન મંદિરની વેબસાઇટ ઉપર છે. એમાં જૈન તત્વ પરિચય, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા, 6 ધાળા, પાંચ ભાવ, ચૌદ ગુણસ્થાન, મોક્ષ શાસ્ત્ર એ બધા ટોપિક્સ છે. સોલ સાયન્સમાં અલગ અલગ ટોપિક્સ.